તો આ જે શાસ્ત્ર વાંચન આપણે કર્યું તેમાં શરૂઆતમાં જે વાક્ય આપવામાં આવેલું છે એ વિશે આપણે થોડો વિચાર કરવા માંગીએ છીએ. એટલે માગો તો તમને મળશે, શોધો તો તમને જોડશે, અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. માગો તો મળશે, શોધો તો જડશે, અને ઠોકો તો ઉઘાડવામાં આવશે. હવે માગો તો તમને મળશે એ પ્રભુ કહે છે આપણને, અને બાઇબલમાંના કેટલીક વ્યક્તિઓ શું માગે છે અને એમને પ્રભુ આપે છે કે કેમ તે આપણે જોવા માંગીએ છીએ, અને તેના ઉપરથી આપણે પ્રભુની પાસે શું માગવું જોઈએ અથવા તો પ્રભુ આપણને શું દોરવણી આપે છે તે જોવા માંગીએ છીએ. તો સૌથી પહેલું જો તમે ઉત્પત્તિનું પુસ્તક 15 અધ્યાય અને બીજી કલમ જુઓ તો ત્યાં આગળ એવું લખવામાં આવેલું છે કે ઇબ્રાહીમ પ્રભુને, દેવને પૂછે છે કે પ્રભુ તું મને શું આપીશ, અને પછી પ્રભુને પ્રશ્ન કરે છે કે પ્રભુ મારો કોઈ વારસદાર નથી અને હું નિસંતાન ચાલી જાઉં છું, મારા મરવાના દિવસો નજીક આવી ગયા છે, પ્રભુ તું મને શું આપીશ. અને પછી પ્રભુ એને કહે છે કે તારી જ મુખથી જન્મેલો અથવા તો તારો જ પોતાનો હરજન અથવા બાળક તે તારો વારસ થશે. અને પછી પ્રભુ કહે છે કે આકાશના તારાઓ અને સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાનો હું વધારીશ અને તને આશીર્વાદ દઈશ, અને તારામાં સગળા લોકો જ્યાંથી આશીર્વાદ પામશે. એટલે પ્રભુની પાસે જે માગણી કરે છે એ જોકે અશક્ય હતી, કેમ કે ઇબ્રાહીમ અને સારા એ તો ઘણા વૃદ્ધ થઈ ગયેલા હતા, વાંચ્યા હતા, તેમને બાળક થવાની કોઈ શક્યતા નથી. પણ આપણો પ્રભુ છે એને સર્વ શક્ય છે. જો તમે જો માથીની લખેલી સુવાર્તા અને તેનો 19 અધ્યાય 26 કલમમાં બહુ નાનું વાક્ય છે, દેવને સર્વ શક્ય છે, પ્રભુ એમના હકમાં એ શક્ય બનાવે છે. અને પછી આપણે જોઈએ છીએ કે મોટી ઇસ્રાયલ પ્રજા પ્રભુ ઉત્પન્ન કરે છે અને એમને કનાન દેશમાં દોરી જાય છે, વતનના દેશમાં પણ દોરી જાય છે. હવે જો તમે એસ્તરનું પુસ્તક વાંચો તો એમાં એમ લખવામાં આવ્યું છે કે જ્યારે એસ્તર રાણી એના રાજાની પાસે, હાશવેરસ રાજાની પાસે જાય છે, અને પછી નિયમ તો રાજાનો એવો હતો કે કોઈ પણ મારી સન્મુખ બોલાવ્યા વગર ના આવી શકે, જો આવે તો એને મારી નાખો તત્કાળ. પણ જો કદીક રાજાની કૃપા દ્રષ્ટિ એ વ્યક્તિ ઉપર થાય અને એમનો સોનાનો રાજદંડ ધરે, ઊંચો ધરે, તો એને બોલવાની પરવાનગી આપવામાં આવે. અને એસ્તર રાણી આ રીતે રાજાની સમક્ષ ઉપસ્થિત થાય છે અને રાજા એને ખૂબ વહાલ કરતા હતા, અને વાસ્તી રાણી પછીથી એમણે આ એસ્તર રાણીને પસંદગી કરેલી અને બહુ મોટી મિજબાનીમાં આમંત્રણ આપેલું અને સાથે રાજ્યના મોટા મોટા નામાંકિત લોકોને, હામાનને, બધાને ત્યાં આગળ આમંત્રણ આપવામાં આવેલું. ત્યારે વાસ્તી રાણી સામે આવીને ઉભી રહે છે, ત્યારે રાજદંડ ધરે છે, પછી એમને શું કહે છે, બોલ તારી શી ઈચ્છા છે, તું શું માંગે છે મારી પાસે, અરે હું અડધું રાજ્ય તને આપવા તૈયાર છું, એવું એ કહે છે. પણ એ શું કહે છે, એસ્તરનું પુસ્તક 7 અધ્યાય 3 કલમ એમ કહે છે, મારા લોક મને પાછા આપો. હવે આપણે જાણીએ છીએ કે આ યહૂદી લોકો આ રાજાના રાજ્યમાં જુદા જુદા પ્રાંતોમાં છૂટા છવાયા વહેંચાયેલા રહેતા હતા, એઓ જીવતા દેવનું ભજન કરતા હતા, એ એમના નીતિ નિયમો પાળતા હતા, એમનું જીવન જુદા પ્રકારનું હતું, બીજા લોકો જોડે મિક્સ થતા નહોતા. તેથી જે અહાસ્તેરસ રાજાનો મુખ્ય જે અધિકારી હતો હામાન, એણે રાજાને જેને બધી કાનભંભેણી કરી અને એવો લેખિત પત્ર રાજા પાસેથી સહી કરીને મેળવી લીધો કે આ બધા લોકોનો નાશ કરવામાં આવે. અને આથી બહુ મોટી બાબત હતી, બહુ ગંભીર બાબત હતી, બધા યહૂદીઓનો નાશ થઈ જાય. કારણ કે રાજાએ જ્યારે કોઈ પણ મુદ્રિકા ઉપર પોતાની છાપ મારે, પોતાની સહી કરે, ત્યારે કાયદો બની જાય, એમાં કોઈનું કશું ચાલો નહીં. ત્યારે આ એસ્તર રાણીનો જે ભાઈ હતો મોર્દખાઈ, એણે રાણીને સંદેશો મોકલ્યો કે તને રાણી પદ જે મળ્યું છે તે કદાપી આજ હેતુ માટે નહીં હોય, કદાપી તારાથી દેવ બાપ આખી યહૂદી પ્રજાનું રક્ષણ કરવા તો નહીં માંગતો હોય, અને ખરેખર તેમ થાય છે. રાજાને ખબર પડે છે કે આ તો હામાને મોટું ખોટું કવાચરું કર્યું છે. હામાનને એના 10 છોકરાને ફાંસી આપવામાં આવે છે, અને આ બધા યહૂદીઓને ત્યાં આગળ રહેવાની છૂટ આપવામાં છે, તેમના રીતિ રિવાજો પાળવાની છૂટ આપવામાં છે. એ રીતે એસ્તર રાણીએ કેટલું મોટું કામ કર્યું, પોતાના લોકોનો એણે વિચાર કર્યો, પોતાના જાતિ ભાઈઓ જેનો નાશ થવાનો હતો એમનો વિચાર કર્યો. કદાચ રાજાએ ગુસ્સે થયો હોત તેને મારી નાખ્યું હોત, પોતાના જીવના જોખમે પણ પોતાના જાતિ ભાઈઓનો વિચાર કર્યો. જાતિ ભાઈઓ પ્રત્યે શું આપણે પ્રેમ દર્શાવે છે, શું આપણે બીજાનો પ્રત્યે પ્રેમભાવ દર્શાય છે, આપણા પડોશીના પ્રત્યે પ્રેમભાવ દર્શાય છે, આપણા જે માણસો આપણી સાથે છે, આપણી જોડે વ્યવહાર કરે છે, આપણા જીવનમાં રોજ આવે છે, એમના પ્રત્યે શું આપણે એવો પ્રેમ દર્શાવીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 18 અધ્યાયમાં 35-43 કલમમાં આંધળા ભિખારીની વાત આવે છે. 18 અધ્યાય 35-43 આંધળો ભિખારી, તે ભીખ માંગતો તો એ રોખવાના કોઈ રસ્તા ઉપર પ્રભુ ત્યાંથી જાય છે, બૂમ પડે છે, ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર, મારા પર દયા કર. પ્રભુ એને બોલાવે છે, અને પછી પ્રભુ એને પૂછે છે કે હું તારા માટે શું કરું, તારી શી ઈચ્છા છે, તું શું માંગસ મારી પાસે. અને આંધળો ભિખારી કહે છે કે પ્રભુ હું દેખતો થાઉં, અને એ વાત તો સાચી હતી, એને ખરેખર દ્રષ્ટિની જરૂર હતી, માટે એ દ્રષ્ટિ માંગે છે, બહુ સારી વાત છે. પણ પ્રભુ શું કહે છે, તને જેવો વિશ્વાસ છે એ પ્રમાણે તને થાવ, અને એની આંખો નડકે છે અને એ દેખતો થાય છે. અને પછી શું થાય છે, એ દેખતો તો થાય છે પણ સ્તુતિ કરતો અને દેવનો મહિમા પ્રગટ કરતો પ્રભુની પાછળ જાય છે. પ્રભુ એમના આત્મિક અંધાપો એ ભિખારીનો દૂર કરે છે, આત્મિક અંધાપો પ્રભુ દૂર કરે છે, સાથે સાથે એને દૈહિક સાજાપણું પણ આપે છે. દેવ પોતે આવીને તમને તારશે ત્યારે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે. યશાયા પ્રવચક 35:4-5 કલમ. પ્રભુ આપણને તારશે ત્યારે આપણો આત્મિક અંધાપો દૂર થશે. શું આપણે તારણ મેળવવા માટે તૈયાર છીએ? પ્રભુ રાહ જોવે છે આપણે. પહેલું સમયનો પહેલો અધ્યાય વાંચીએ તો ત્યાં આગળ આપણને જાણવા મળે છે કે એલકાના નામે માણસ હતો, તેને 2 પત્નીઓ હતી, પનીના જેને બાળકો હતા, અને હન્ના જેને વાંઝણી હતી જેને બાળકો ન હતા. તેથી પેલી પનીના એને વારંવાર ત્યાં કે હેરાન કરતી હતી, સતાવતી હતી, અને વાંઝણી છે એમ કહીને એને દુઃખ આપતી હતી. પ્રભુની પાસે જાય છે, અને પ્રભુની પાસે જઈને એ ખાસ ખૂબ નમ્રતાથી પ્રાર્થના સહિત ઉપવાસ સહિત પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ તું મને દીકરો આપ, અને જો તું એ દીકરો મને આપશે તો એ પ્રભુ હું તેનું અર્પણ તને કરીશ, અને તે આખી જિંદગી ભર જાકે તારી સેવા કરશે. અને જો પહેલું સમીલ 7:15 કલમ, એ સમીલ વિશે શું લખવામાં આવ્યું છે, સમીલે પોતાના જીવનના સર્વ દિવસો ભર ઈસરાયલનો ન્યાય કર્યો. એ સમીલ પ્રભુની પાસે જાય છે, અને પ્રભુ એને માર્ગદર્શન આપે છે. એલીને દૂર કરવામાં આવે છે, કારણ કે એના દીકરાઓ સારું જીવન જીવતા નહોતા. એલી મૃત્યુ પાસે જે ગયા સમીલ, અને સમીલ તે બહુ સુંદર રીતે ઇસરાયેલી પ્રજાનો ન્યાય કરે છે. અને તમે જુઓ ઇસરાયેલી પ્રજાનો સૌથી પહેલો રાજા કોણ હતો, તો એ તો સાઉલ રાજા હતો. અને એ સાઉલ રાજાને અભિષેક કરનાર તે આ સમીલ હતો. સૌથી પહેલો રાજા સમીલ, એને અભિષેક કરનાર તે આ સમીલ હતો. કેટલું સરસ કામ, અને કેવું સરસ પ્રભુને એને પોતાનું જીવન અર્પણ કર્યું. શું આપણે આપણા જીવન પ્રભુને અર્પણ કરવા માટે તૈયાર છીએ? ગીતશાસ્ત્ર 27:4, અને એમાં એમ લખવામાં આવ્યું છે કે યહોવા પાસે, એટલે દાઉદની વાત છે, દાઉદ રાજા કહે છે, યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારા જિંદગીના સર્વ દિવસ પર્યંત મારું નિવાસ સ્થાન થાય. કેટલું સરસ, પ્રભુ તારું આંગણું ચાહું છું. અને જો ગીતશાસ્ત્ર 84:10 એમ લખવામાં આવ્યું છે, કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતા મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ. જો આ રાજા, એને પ્રભુના મંદિરમાં જવાનું, પ્રભુની સેવા કરવાનું, પ્રભુની ભક્તિ કરવાનું વિશેષ પસંદ હતું. કે છે કે દરરોજ 7 તે ઈશ્વરનું સ્તવન કરતો હતો. અને ગીતશાસ્ત્ર 26:8 એમ લખવામાં આવ્યું છે કે હે યહોવા, તારા મંદિર નું આંગણું તથા તારા ગૌર વાળી જગ્યા મને પ્રિય લાગે છે. ખૂબ પ્રિય હતું પ્રભુ ની સ્તુતિ કરવાનું, પ્રભુના મંદિરમાં જવાનું. અને ભલા ભાઈ બહેનો, હબ્બાકૂક 2:20 શું લખવામાં આવ્યું છે? એમાં એમ લખવામાં આવ્યું છે કે પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ઝૂપ રહો. આપણો પ્રભુ આ મંદિરમાં વસે છે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ શું? હા, આપણે એવો વિશ્વાસ કરીએ છીએ તો આપણે પ્રભુની સમક્ષ ચૂપ રહેવાનું છે અને પ્રભુની સ્તુતિ કરવાની છે. એટલે જ યોહાની લખેલી સુવાર્તા 4:4 અને 26 કલમ એવું લખવામાં આવ્યું છે કે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી અથવા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. બાલા ભાઈ બહેનો, જયારે આપણે અહીંયા આગળ આવીએ છીએ ત્યારે ખરા દિલથી પ્રભુનું ભજન આપણે કરવાની જરૂર છે. આપણને પ્રભુ આ મંદિરમાં દોરી લાવે છે. મેં હમણાં જ વાત કરી, વાલાઓ જયારે તમે અહીંયા આગળ આવ્યા છો ત્યારે હું તમારો ઘણો આભાર માનું છું. પ્રભુ આપણ સર્વને માટે ખૂબ આનંદિત છે, કારણ કે પ્રભુ આપણો આભાર માને છે. કારણ કે આવી વિપરીત ગરમીમાં પણ આપણે પ્રભુનું નામ બુલંદ માનવા માટે અહીંયા આગળ આવેલા છે. તો દાઉદ રાજાની માફક શો આપણને મંદિરનો ઉત્સાહ ખાઈ જાય છે. પ્રશ્ન થાય છે કે જો તમે જો યહાની લખેલી સુવાર્તા અને તેનો બીજો જેને 17 કલમમાં લખવામાં છે, તારા મંદિરની આસ્થા અને ખાઈ નાખે છે. એટલો બધો પ્રભુ મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. પ્રભુના મંદિરમાં આવવા માટે શું આપણે તત્પર છે? અને જયારે પ્રભુના મંદિરમાં આવીએ છીએ ત્યારે આપણે સત્યતાથી અને આત્માથી ભજન કરીએ. બધું બાજુ મૂકી દે, પ્રભુ બધા મારા વિચાર તું લઈ લે, હું તમારામાં મારો જીવ પરો, તમને આધીન થો, તમે બોલવાનું સાંભળો અને એને સ્વીકારવા માટે તૈયાર થો, એ બહુ જરૂરી છે. હવે પહેલું રાજા 3 જુઓ અને ત્યાં આગળ સુલેમાન રાજાની વાત આવે છે. બહુ પ્રખ્યાત વ્યાજ છે. પહેલું રાજા 3 અને એમાં સુલેમાન રાજા વિશે, ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું અને દેવે કહ્યું કે માગ, હું તને શું આપું? જે આગળ માગવાની વાત આવી. 9 કલમ એમ કે છે કે તારા લોકોનો ન્યાય કરવા સારું તારા સેવકને વિવેકી હૃદય આપ. એ તો એવું કહે છે કે જેથી ખરા ખોટાપણાનો ભેદ હું પારખી શકું, કેમ કે આ તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? વિવેકી હૃદય, ડાપણ, બુદ્ધિ માંગ્યા. કલમ 10:12 શું કે છે? સુલેમાને આવી વિનંતી કરી તેથી પ્રભુ પ્રસન્ન થયા. દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુના જીવ માગ્યા નથી, પણ ખાસ કરીને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય માગ્યું છે. એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. કેવું સરસ કહે છે કે પ્રભુ મને બુદ્ધિ આપ, પ્રભુ મને જ્ઞાન આપ, ડાભણ આપ. આ મહાન પ્રજા છે, એનો ન્યાય હું કરી શકું એ માટે મારે આની જરૂર છે. મારે નથી પૈસા જોઈતા, મારે નથી લાંબુ આયુષ્ય જોઈતું, મારે નથી બધો ઠાઠ ને ભક્કું જોઈતું. બધું પ્રભુ એને આપેલું છે. મારા ભાઈ બહેનો, મૂસા શું કહે છે? જો મૂસા કિસ્સાસર 9:12 મૂસા પ્રબોધક શું કહે છે? અને આ વાક્ય તો કાયમ લગભગ મારો જયારે બોલવાનું હોય ત્યારે આ વાક્ય હું બોલું છું. તું અમને, એટલે પ્રભુ, તું અમને અમારા દિવસ એ રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આ મૂસાની પ્રાર્થનાથી. અને કેટલું બધું જરૂરી છે, બહુ જ જરૂરી છે કે પ્રભુ આપણને જ્ઞાનવાળું હૃદય આપે, જેથી આપણે સારા નરસાનો ભેદ પારખી શકીએ. જીવનમાં દરેક કાર્યમાં સારું શું છે અને ખોટું શું છે, પ્રભુનું શું ગમે છે, પ્રભુને શું નથી ગમતું એ આપણે સમજી શકીએ અને એ રીતે આપણું જીવન આગળ વધારે કે જેથી પ્રભુને આપણું જીવન પસંદ પડે. હવે માથીની લખેલી સુવાર્તા 19:27-29 કલમ, માથી 19:27-29 પિત્તર માગણી કરે છે. પણ એ પહેલા હું તમને એક વાત કહું કે પ્રભુએ 12 શિષ્યોને પસંદ કરેલા, બરોબર ને? અને એ 12 શિષ્યો માંથી આપણે યહૂદી ઈસ્કરિયોત ને બાજુએ રાખ્યું. તો 11 શિષ્યો જે વેરી ડેડિકેટેડ પ્રભુની સાથે સાથે પ્રભુના કાર્યમાં સાથે એવા ઉત્પ્રત થઈ ગયેલા કે ન પૂછો વાત. એમણે ઘર બારે જાણે છોડી દીધેલા, આખો વખત પ્રભુની સાથે સાથે. માર્ક 6:31 એમ લખવામાં આવ્યું છે કે તેણે, એટલે પ્રભુ શિવ, તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ ઠેકાણે એકાંતમાં આવવાને થોડો વિસામો લો, કેમ કે આવનારા જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો. એટલા બધા બીજી પ્રભુની સાથે જીવન ઓતપ્રોત થઈ ગયું એવું એમનું જીવન. અને પછી પિત્તર પ્રભુને પૂછે માગે, સ્વાભાવિક છે ને, જીવન આપી દીધું એમણે, પ્રભુની પાછળ કુરબાની કરી દીધી. અને ખાવાનું ભૂલી જાય, અવકાશ ના મળે તો ખાવાનું ભૂલી જાય, થાકેલા હોય કામ કરવાનું આગળ વધારે. એટલે માગણી કરે છે, બરાબર છે. અને પછી જયારે માગણી કરે છે ત્યારે તે માગણી કેવી કરે છે કે પ્રભુ અમને શું મળશે, ત્યારે પ્રભુ તેમને માગણી નો શું જવાબ આપ્યો, અરે તમે બારે જણતો કે શું, બાર કુળોનો ન્યાય કરતા રાજ્ય સ્થાન પર બેસન તમને બધું બહુ મળશે, અને મુખ્ય વસ્તુ અનંત જીવનનું તમે વારસો પામશો. જો એમણે જે માગણી કરી એ સાચી માગણી હતી, અને પ્રભુએ તેમને કહી દીધું કે તમે આશીર્વાદિત થયા છો, અને તમે ચોક્કસ કે છે કે બાર કુળોનો ન્યાય કરનાર બાર રાજ્ય સ્થાન પર બેસો અને અનંત જીવન તમને મળશે. પણ માર્કની સુવાર્તા 10મો અધ્યાય 35-40 બહુ જુદું કહે છે. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 35-40, જબદીના દીકરા યાકુબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માગીએ તે તું અમારે વાસ્તે કર. એમણે માગણી કરી, અને એ ગર્જનાના દીકરા આપણે જાણીએ છીએ પ્રભુની સાથે ડેડિકેશન એમનું પણ બહુ ગજબનું હતું. અને એમને કહે છે કે ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માગીએ તે તું અમારે વાસ્તે કર. અને તેણે તેઓને કહ્યું કે તમારી શી ઈચ્છા છે, જો તમારી શું ઈચ્છા, શું કરું તમારા માટે, એમ હું તમારા વાસ્તે શું કરું. ત્યારે તેઓ તેને કહ્યું કે તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે અને એક તારે ડાબે હાથે બેસીએ એવું અમારે વાસ્તે કરો. એકને જમણા હાથે બેસાડ અને એકને ડાબે હાથે. અને પછી 40મી કલમ જો એમાં શું લખવામાં આવ્યું છે, 40મી કલમ એમ લખવાનું છે કે મારા જમણા હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે. એમની માગણી વ્યાજબી નથી એવું લાગે છે. એટલે પ્રભુએ કહ્યું કે એ મારું કામ નથી, તમે બહુ ડેડિકેશન કર્યું છે, તમે આ તમે તમારું જીવન અર્પણ કર્યું છે, પણ તમને ડાબે કે જમણે હાથે બેસવા તો દેવ બાપની મરજી છે, મારા હાથમાં નથી. એમની માગણી, આ બે જણની માગણી યોગ્ય ન હતી. વાલા ભાઈ બહેનો, માગો તો તમને મળશે. એમાંની કેટલીક કલમો આપણે તમે જોઈએ, માથી 21 અને 22 એમ કે છે કે જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો તે સઘળું તમે પામશો. જો વિશ્વાસ, ફેઇથ, વેરી ઇમ્પોર્ટન્ટ. વિશ્વાસ સહિત જો આપણે માગીએ તો પ્રભુ આપણું સાંભળે છે અને પ્રભુ આપણને આપે છે, આપણી માગણી સંતોષે છે. માથી 18 અને 19 શું કહેવામાં આવ્યું છે, માથી 18 અને 19 કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું કરાશે. એક ચિત્તના થવાનું છે, કોન્સન્ટ્રેશન ઓનલી ટુ ઓનલી ઇન ગોડ. અને પ્રભુ એ આપવા માટે તૈયાર છે. પહેલું યુહાન 5:14-15 એમ કહેવામાં આવે છે, જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ, જો પ્રભુની ઈચ્છા શું છે આપણે જાણીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે માગીએ એમ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ છીએ કે જે કંઈ આપણે માગીએ છીએ તે સંબંધિત આપણું સાંભળે છે, તો આપણે તેની પાસે જે માગ્યું છે તે આપણને આપે છે. પ્રભુની ઈચ્છા, પ્રભુ તું મને આપ, તારી ઈચ્છા પ્રમાણે આપ, મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પૂરી થ, મારી ઈચ્છા નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય તે યોહાન 15 અને 7 મળે છે. યોહાને લખેલી સુવાર્તા 15મધ્યાય અને 7મી કલમ બહુ જ સ્ટ્રાઇકિંગ આ વાક્ય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને અપાશે. બહુ અગત્યમાં શું તમારે જોઈએ છે, હા જોઈએ છે, મારે જોઈએ છે, પણ ક્યારે શક્ય બને આપણે પ્રભુનામાં રહીએ. એટલે શું કે પ્રભુને આપણે આપણું જીવન સમર્પણ કરી દઈએ, પ્રભુનામાં એ ઉત્પ્રત થઈ જઈએ અને પ્રભુના વચનોનો સ્વીકાર કરીએ, પ્રભુનો ડર રાખ, તેની આજ્ઞાઓ પાળ, તેની સેવા કર. આ બધી વસ્તુઓ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણને વસ્તુ મળી શકે છે. ભલે ભાઈ બહેનો, પણ દરેક વખતે પ્રભુ આપણને આપતા નથી, એનું કારણ શું તે જો અહીંયા લખેલું છે. યાકુબ 4:3, યાકુબ નો પત્ર 4:3 એમ કહે છે, તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોક્ષ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. મોક્ષ સુખની વૈભવવિલાસની વસ્તુમાં આવ્યા હું તો કહો ભાઈ, કાલે તો મોટો બમ્પર રહ્યો છે લોટરી, પ્રભુ મારી લોટરી મને લગાડી દે. પ્રભુ સાંભળતા નથી ને, જે યોગ્ય છે એ જ આપણે માગવાની જરૂર છે. પણ આપણે શું કરીએ છીએ, પ્રભુ આટલું બધું આપે છે તો આપણે સંતોષ પામતા નથી ને. પ્રભુ વિશેષ ભૌતિક વાના આપે એવું આપણે માગીએ છીએ, એટલા માટે જ પ્રભુ કહે છે કે તમે આ બધું તો તમને મળશે પણ પહેલા મારા જીવનને યાદ કરો અને જીવન માંગો. તમે પેલા દેવના રાજ્યની તથા તેના ન્યાય પણ આને માગો, એટલા બધા વાના તો તમને મળશે. એ બહુ જરૂરી છે, સ્વાર્પણ, ડેડિકેશન, આજ્ઞાઓ પાળે, પ્રભુના માર્ગમાં ચાલો, પ્રભુનો સ્વીકાર કરો, એ પ્રભુ આપણી પાસે માગે છે. તો વાલા ભાઈ બહેનો, માગવા માટે પ્રભુની પાસે આપણે જઈએ છે, પણ શું તમે પ્રભુ પાસે કશું માગ્યું છે ખરું? તમે પ્રભુ પાસે આજ દિન સુધી કશું માગ્યું છે ખરું? જો તમે માગ્યું નથી તો એના માટે કલમ છે યોહાન 16:24. યોહાને લખેલી સુવાર્તા 16:24, હજી સુધી મારા નામે તમે કોઈ માગ્યું નથી તો તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો અને તમને મળશે. આપણો આનંદ સંપૂર્ણ કરવા પ્રભુ માગે છે અને આપણને પ્રભુ આપવા માગે છે, કારણ કે જો આપણે આનંદમાં રહીએ તો પ્રભુને પણ આનંદ થાય છે. પણ આ બધી બાબતો આપણે ધ્યાન રાખીને પ્રભુની પાસે માગણી કરવી જોઈએ. હવે શોધો તો તમને જળશે ને. બીજું કાળ વર્તન તમને 15:13 ધ્યાન કરવા માંગુ છું તમારું, જો તમે તેને હવાને શોધશો તો તે તમને મળશે. પછી દેવનો આત્મા ઓદેદના પુત્ર અજારિયા પર આવ્યો, તેથી તે આસા રાજાને મળવાને ગયો અને તેણે કહ્યું, આસા તથા સર્વ યહુદા તથા બિન્યામીન મારું સાંભળો, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેને તરસો તો તે તમને તજી દેશે. હવે લાંબી મુદત સુધી ઇસરાયલીઓ ખરા દેવનું ભજન કરતા નહોતા, તેમને બોધ કરનાર યાજક ન હતા તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ ન હતું. પણ જ્યારે તેઓએ સંકટના સમયે પસ્તાવો કરીને ઇસરાયલના દેવ યહોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યો. વળી તેઓએ નવેસરથી કરાર કર્યો કે પોતાના ખરા અંતકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃના દેવ યહોવાની ભક્તિ કરવી. તેઓ યહોવાની આગળ મોટે સાદે પુકારીને તથા રણસિંગડાને તુરાએ વગાડીને સોગંદ ખાતા તેઓએ પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો, તે તેઓને મળ્યો અને તેણે તેઓને ચોતરફ શાંતિ આપી. પ્રભુ આપણને શાંતિ આપે છે, જગત આપે છે શાંતિ નહીં. જો આ વાક્ય આ જ ફકરો તમે વાંચો તો પ્રભુ શું કરતો હતો, લોકોને અને નગરોને અંદર અંદર લડાવતો હતો કે લોકો ખેદાન મેદાન થઈ જાય. જો વાંચો અંદર એવું લખેલું છે કે ત્યાં આગળ પેલી વસ્તુ છે, પૃથ્વી પર પ્રભુ કહે છે કે હું શાંતિ કરાવવાને આવ્યો છું, એમ તમે ના ધારો તરવાળ ચલાવવાને કેમ, એવું લખવામાં આવ્યું છે. તરવાર ચલાવવાને કેમ, કારણ કે એ લોકો અંદર ઝઘડી મરે ને એમનો નાશ થાય એવું પ્રભુ ઈચ્છતા હતા, કારણ કે તેઓ પ્રભુની બીકમાં જીવન કાઢતા હતા, મુજબ પૂજા અને અન્ય ગુંડાઓ તરફ વળી ગયેલા. પણ જયારે તેઓએ પ્રભુને શોધ્યો ખરા અંતકરણથી ત્યારે પ્રભુએ તેમને ચો તરફ શાંતિ આપી. ત્યારે આ વાક્ય સાચું બને છે, યોહાન 14:27, મારી શાંતિ હું તમને આપું છું. શાંતિથી જો આપણે પ્રભુની શોધ કરીએ તો પ્રભુ આપણને મળી શકે છે. યિર્મિયા 29:13-14 કલાક, તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે કે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવસ ફેરવી નાખીશ અને જે પ્રજામાંથી તથા સર્વ સ્થળોમાં મેં તમને હકી કાઢ્યા છે તે સ્થળોમાંથી હું તમને એકઠા કરીશ અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તે સ્થળોમાં હું તમને પાછા લાવીશ. કેટલું બધું સાચું છે. અને જો તમે વાંચો ગીતશાસ્ત્ર 147:2 એમાં લખવામાં આવ્યું છે, યહોવા યરૂશલેમને બાંધે છે, ઇસરાયલના વેરાઈ ગયેલા અને તે પાછા એકઠા કરે છે. જો યરૂશલેમને બાંધવામાં યરૂશલેમ કબજામાં આવ્યું છે, બધા ઇસરાયલ લોકો દુનિયાને ચારી બાજુ જ્યાં હતી ત્યાંથી બધા ભેગા થઈ નવું રાજ્ય ઈશ્વરે સ્થાપ્યું છે અને ઇસરાયલનું રાજ્ય બનાવ્યું છે. જયારે પ્રભુની એમણે શોધ કરી, જયારે એમને પસ્તાય કૃદે પ્રભુની પાસે આવે ત્યારે પ્રભુએ એમના માટે દ્વાર ઉઘાડેલા છે. ઈસરાનું રાજ્ય સ્થાપન થયેલું છે અને એ રાજ્ય દ્વારા જ કદાપી પ્રભુ એમના થકી જ પ્રભુ પાછા પુનરાગમન પામનારા છે. થોકો તો તમારા સાથે ઉઘાડવામાં આવશે. એમાં પ્રેરિતના કૃત્ય 12મો અધ્યાય તરફ તમારું ધ્યાન દોરું છું. થોકો તો તમારા સાથે ઉઘાડવામાં આવશે. તો પિત્તરને બંદીવાસ કરવામાં આવેલો અને એને હાથકડીઓ પહેરવામાં આવેલી અને પ્રભુનો દૂત એને જેલમાંથી બહાર કાઢે છે અને લઈ જાય છે અને પછી એ નજીકના કોઈ સ્થળે છે એનું ઓળખાણ છે ત્યાં આગળ જાય છે અને તે તો માર્ક કે યોહાનની માં મરિયમનું ઘર હતું ત્યાં આગળ જાય છે અને બાણું ઠોકે છે અને જુવાન દાસી રોદા નામે તે બહાર ડોક્યું કરે છે. તો એ તો પિત્તરનો જુએ છે અને હરખગેલી બની જાય છે. બાણું નથી ઉઘાડતી, હરખગેલી બની જાય, પાછી જતી રહે છે. બધા લોકો તો પ્રાર્થના કરી રહેલા મંદિરમાં, તો પ્રાર્થના એમના ઘરમાં તો પ્રાર્થના ચાલતી છે. ત્યાં જઈને બધાને કહે છે કે પિત્તર આવ્યો છે અને બાણું ઠોકે છે. અને જયારે એને ઉઘાડ્યું નહીં ત્યારે પિત્તરે ઠોક્યા જ કર્યું, ત્યારે બાણું ખૂબ ઠોક્યું ત્યારે કોઈ આવીને બાણું ઉઘાડ્યું. પછી પિત્તર અંદર જાય છે અને પોતાના ઉપર શું વીત્યું, કેવી રીતે પ્રભુના દૂતે એને છોડાવી મુક્ત કર્યો અને એની આખી વાત એ તેમને કરે છે. તો બાલા ભાઈ બહેનો, એવું નહીં બનતું હોય મારા ને તમારા જીવનમાં કે પ્રભુ તમારું મારો હૃદય દ્વાર ઠોકે છે પણ આપણે ઉઘાડતા નથી. કદાચ એવું બનતું હશે ને. પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણું હૃદય દ્વારને ઠોકે ત્યારે આપણે એ ઉઘાડીએ. જો પ્રકટીકરણ 3:20 એમાં એમ લખવામાં આવ્યું છે, જો હું બાણા આગળ ઉભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બાણું ઉઘાડશે તો હું તેની પાસે માહી આવીને તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. પ્રભુ આપણા હૃદય દ્વારને ઠોકે છે, પ્રભુ આપણી સાથે વ્યવહાર કરવા માંગે છે, તેની સેવામાં આપણે ઉપયોગ કરવા માંગે છે. શું આપણે તૈયાર છીએ? હૃદય દ્વાર ઠોકીને પ્રભુ આપણી પરીક્ષા કરે છે કે શું આપણે પ્રભુને આવકાર આપવા માંગીએ છીએ. પ્રભુએ આપણા માટે કેવી મહાન અને અદભુત કૃપા કરી, પોતાનું બલિદાન આપ્યું કે જેથી આપણો પાપથી ઉદ્ધાર થાય. પ્રભુનો અંગત તાના તરીકે સ્વીકાર કરવાની આપણી કેટલી તૈયારી છે? આપણો પ્રભુ સદા જીવંત અને કાર્યરત છે. આપણા પ્રભુને આપણામાં ખૂબ રસ છે. મને ને તમને બધાને પ્રભુને ખૂબ રસ છે, માટે જ તે આપણા હૃદયદ્વારને ઠોકે છે. શું આપણે પ્રભુનો અવાજ સાંભળીને આપણું હૃદયદ્વાર ઉઘાડવા માંગીએ છીએ? શું આપણે પ્રભુની સાથે વ્યવહાર કરવા માંગીએ છીએ? પ્રભુ તત્પર છે કે આપણે આપણા દિલમાં આવે, આપણી સાથે વ્યવહાર કરે અને તે આપણી સાથે જમે, એવી પ્રભુની બહુ ઈચ્છા છે. તો બાણું ઠોકવામાં આવે છે ત્યારે આપણે ઘણી વાર બાણું નથી ઉઘાડતા ને. આપણા વાસ્તવિક જીવનમાં કોઈ એવી વ્યક્તિ લાગે તો આપણે બાણું ના ઉઘાડીએ, કોઈ એવી વ્યક્તિ લાગે તો આપણે ટેલિફોન જ ના ઉપાડીએ, જોઈએ કે આ છે કે નહીં. પણ એવું નથી, પ્રભુ તો દરેક પર પ્રેમ કરે છે અને પ્રભુ દરેકની સાથે વ્યવહાર કરવા માંગે છે. પ્રભુ આપણ સર્વની સાથે પણ વ્યવહાર કરવા માંગે છે. શું આપણે પ્રભુ માટે તૈયાર છે? અને હવે છેલ્લી બાબત, જો તમે ઉત્પત્તિનું પુસ્તક 22મા અધ્યાયને બીજી કલમ વાંચશો, ઉત્પત્તિ 22:2, તો ત્યાં આગળ દેવબાપ ઈસાકનું અર્પણ માંગે છે. ઇબ્રાહીમને કહે છે કે તારા દીકરાનું અર્પણ લાય, તો પર્વત પર જા, જે જગ્યા બતાવ ત્યાં આગળ તું એનું ધન્યાર્પણ કર. અને આ બાબત બહુ વિસરવા જેવી છે. એકનો એક દીકરો છે, ગળપણમાં મળેલો છે, પ્રભુએ જ આપ્યો, પ્રભુ લઈ લે કેવી વાત. પણ એણે વિશ્વાસ કર્યો કે મારો પ્રભુ છે, ચોક્કસ એનો રસ્તો કરશે, મારા દીકરાને તો જીવતો જ રાખશે. અને આપણે જાણીએ છીએ આખી વાત કે ઈસાકનું અર્પણ તો માગ્યું પરંતુ ઈસાકને મારી નાખવામાં આવ્યો ને, એ જગ્યાએ તો ઘેટું મળ્યું અને ઘેટાનું અર્પણ પ્રભુએ કર્યું. તો આપણો પ્રભુ કેવો છે ને? પ્રભુ આપણને આપે છે પણ સાથે સાથે આપણી પાસે કેટલીક અપેક્ષાઓ પણ રાખે છે ને, કેટલીક અપેક્ષાઓ પણ રાખે છે. 2-3 બાબતો આપણે જરા જોવા માંગીએ છીએ. આપણો દેવ, આપણા દેવ પરનો પ્રેમ અને વિશ્વાસ વધુ દ્રઢ થાય એવું પ્રભુ ઈચ્છે છે. આપણો પ્રેમ અને વિશ્વાસ દ્રઢ થાય એવું પ્રભુ ઈચ્છે છે. ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્તે દેવનો દીકરો છે એમ ખરા હૃદયથી વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે. શું આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ કે એ જ ખરેખર દેવનો દીકરો છે જેણે આપણા માટે પોતાનું બલિદાન આપ્યું? ગીતશાસ્ત્ર 52:6 આ વાક્ય મારું બહુ સ્ટ્રાઇકિંગ છે, મારે બહુ પ્રિય છે. ગીતશાસ્ત્ર 52:6 એમાં એમ લખવામાં આવ્યું છે, પ્રભુ કે દેવ અંતઃકરણની સત્યતા માંગે છે. જો ને આપણને આપે છે, પણ સાથે પ્રભુ આપણી પાસે શું માંગે છે? અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ. મારામાં જો કોઈ દુરાચાર હોય તો જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. ગીતશાસ્ત્ર કહે છે આપણી પાસે શું અંતઃકરણ માંગે છે, અને પ્રભુ શું ઈચ્છે છે કે આપણે પહેલા દેવના રાજ્યને તથા તેના ન્યાયપણાને સજી આ બધા ભૌતિકપણા તો મળશે, પણ પ્રભુનો અંગતાના તરીકે સ્વીકાર કરીએ અને પ્રભુના માર્ગમાં જીવન કાઢીએ. પુનર્નિયમ 8:6 તારે યહોવા તારા દેવના માર્ગમાં ચાલીને અને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી. આપણે પ્રભુની તરફ ફરીએ, આપણે પ્રભુને આપણું જીવન અર્પણ કરીએ, આપણે આપણા જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપીએ, બાકી બધી ગૌણ છે બાબતો, પણ પ્રભુને અગ્રસ્થાન આપીએ. આપણે આપણા પાપોની કબૂલાત કરીએ, પાપોની માફી માટે પસ્તાવો કરીએ, પ્રભુને સંપૂર્ણ રીતે સ્વાધીન થઈએ એવું પ્રભુ આપણી પાસે માગે છે. તો વાલા ભાઈ બહેનો, પ્રભુ આપણી પાસે માગણી કરે છે, આપણે એ સંતોષવાની છે. પ્રભુને જો આપણે શોધીએ તો પ્રભુ આપણે મળવા માટે તૈયાર છે. જો આપણે આપણા હૃદય દ્વાર પાસે પ્રભુને આમંત્રણ આપીએ તો પ્રભુ આવીને આપણી સાથે વ્યવહાર કરવા તૈયાર છે. શું આપણે તૈયાર છે? પ્રભુ એવી કૃપા આપણા ઉપર કરે. આમ